તારીખ 6-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 316
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 381 પાનું 213 શરૂઆતથી લઈએ. સ્વજનના અવસાન પ્રસંગે દુઃખ થાય છે. અવસાનનો પ્રસંગ વારંવાર યાદ આવે છે અને અશાંતિ થાય છે. એ વખતે શું કરવું જોઈએ એવો પ્રશ્ન કર્યો છે. મુમુક્ષુ હોય પણ પ્રતિબંધ તો હોય જ, એટલે પરિણામ તો પ્રતિબંધ પ્રમાણે થવાના છે. સમાધાન આપે છે કે સંસારમાં તો આવું થયા જ કરે છે. આ સાયકોલોજિકલ જવાબ છે કે બધાને આવું થાય છે. તમારા ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ છે, એમ બધાના ઘરમાં થાય છે. એમ કે માણસને ખબર છે, મૃત્યુનો ભય છે તો ખબર તો છે, એક વખત તો જવાનું છે. તો એ હળવું કેમ થાય છે? એ બધાને જવું પડે છે. જો બધાને જવું પડે તો આપણે જવું જ પડે ને. કોઈ બાકી રહેતું હોય તો આપણે કંઈક કહીએ કરીએ. હા, એવી રીતે બુદ્ધિવાળા માણસો પણ એને હળવું સળવાશમાં લઈ ગયે છે. સંસાર તો આવો છે, સંસારમાં તો આયુષ પૂરું થાય, એનો મૃત્યુ થાય, એ વસ્તુ સામાન્ય થઈ ગયેલી છે. આવો છે અને દુઃખથી ભરેલો છે, અને દુઃખ ભલે થાય છે તો પણ દુઃખ પણ થાય જ છે, અને એ દુઃખ કાળે કરીને મળવું પડે છે. પણ એક વખત સરખાઈનું દુઃખ થાય છે. કેમ દુઃખ થાય છે? કે એના ઉપર લક્ષ કરવાથી દુઃખ થાય છે. અને જેમ જેમ સમય જાય એમ એનું વિસ્મરણ ઓછું થતું જાય, વિસ્મરણ થતું જાય, એમ દુઃખ ઓછું થતું જાય છે. ના, આ કોઈ સાચો રસ્તો નથી. પણ હવે શું કરે, સામાન્ય માણસ હોય એને પહેલી તો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપે. હળવો થાય તો કાંઈક વિચારી શકે, સમજી શકે સાચી વાતને. બહુ આકુલતાના સમયમાં, કોઈ જીવ બહુ આકુલતાના સમયમાં હોય, પછી દુઃખથી હોય કે ગુસ્સાથી હોય કે કોઈ કારણથી હોય કે કોઈ પણ જે પ્રકારના તીવ્ર રસથી હોય, ત્યારે સત્ય એને સમજાતું નથી અથવા સત્ય એના વિચારમાં સ્થાન પામતું નથી, આવી હાલત હોય છે. એટલે એનો રસ્તો એક પહેલાં એને હળવો કરવો પડે, એનો વેગ હળવો પડે, એનો રસ હળવો પડે, તો કાંઈક એનું જ્ઞાન સમજવા માટે યોગ્ય થાય. પછી ક્રોધ હોય, લોભ હોય, માયા હોય, માન હોય, અથવા દુઃખનો કોઈ પ્રસંગ હોય કે તીવ્ર સુખનો પ્રસંગ હોય, એ વખતે સ્થિર ચિત્તથી વિચારી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. આ પરિસ્થિતિમાંથી એને પહેલાં તો હળવો કરવો પડે. એટલે ચર્ચા ચાલે છે, એમાં કોઈ એવા કોઈ દુઃખી માણસ જેવા છે મોમુક્ષુ, એને કોઈ બહુ યાદ આવે છે, આકુલતા બહુ થાય છે અને યાદ પણ બહુ આવે છે, એટલે ભૂલી શકાતું નથી. વારંવાર યાદ આવે અને દુઃખ વધી જાય, વારંવાર યાદ આવે અને દુઃખ થયા કરે. ત્યારે બેનશ્રી એમ કહે છે, યાદ આવે તો પણ વિચારો ફેરવી નાખવા, એનો ઉપાય નહીં છે. જેમ કોઈ બાળક છે, એક રમકડું એને જોતું હોય તૂટી જાય કે ન મળે એટલે માંડે રડવા, એને બીજું રમકડું આપવું પડે છે. જો એને બીજું રમકડું ના આપો તો એ રમકડા માટે એ રડ્યા કરે, ને બીજું આપો તો તરત બીજા થઈને એમ આપે. આ સંસારી જીવની સ્થિતિ એવી છે. એને આવા પ્રસંગે દુઃખ થાય તો બીજું રમકડું પકડાવે, વિચારો ફેરવી નાખવા. આ રીમેરેજ કરે છે એમાં ઈ જ છે ને, માણસ ફરીને લગ્ન કરે છે, કોઈ માણસ ગુજરી જાય પતિ પત્ની માંથી એકજણ ગુજરી જાય તો બીજા લગ્ન કરવાનું કારણ એ છે, એને ઓલા વિચારો ભૂલી જાય. મરણ થયું હોય ત્યારે અસહ્ય વેદના હોય, એને રોતા આવડતું ન હોય, હિપકા ભરી ભરીને રોવે, સહન ન થાય. એ જ્યાં બીજું રમકડું આવે તો થઈ રહ્યું, ત્યાં બધું બીડું જ નહોતું, એવા ખુશ ખુશાલ. પાછા કેવું નાટક છે સંસારનું, મિત્ર તો સમયસર નાટક કીધું છે કે નાટકનો એક પડદો ઉચકાય ત્યાં માણસ, એ માણસ હસતો હોય, બીજો પડદો ઉચકાય તો એ રોતો હોય, પાછો એનો એ એક્ટર હોય. હેજી હા, એમાં કંટાળો આવે તો એમાંથી બહાર નીકળવાનું મન થાય, નહીતર એનું ઇથિયા જ કરવાનું, એનું ઇથિયા કરવાનું. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, એનું એ જ દુઃખો, એ જન્મ એ જ મરણ. વિચારો ફેરવી નાખવા એમાં એમ કે છે કે યાદ આવે ત્યારે સારા સારા પ્રસંગો યાદ કરવા, ગુરુદેવના પ્રસંગો યાદ કરો. જો અવલંબન કોનું આપ્યું? શ્રી ગુરુનું અવલંબન આપ્યું. આ તો સામાન્ય મુમુક્ષુ છે, પણ કોઈ સાધક હોય, જ્ઞાની હોય, અને કોઈ ઉદયના પ્રસંગમાં હલકડોલક થતા હોય તો એને શ્રી ગુરુનું અવલંબન જ કામ આવે છે. કેમ કે એ વખતે આત્માનું અવલંબન લઈ શકે એવા પરિણામ બળવાન હોતા નથી, ખેંચાતા હોય જ્યારે ઉદયમાં પરિણામ, ત્યારે એને જનક વિદેયમાં લીધું છે ને, કે જ્યારે જ્યારે સંસારનું નાવ ડોલાયમાન થતું ત્યારે જનક વિદેહી પણ એમના ગુરુ શ્રી અષ્ટાવક્રના ચરણમાં પહોંચી જતા. અષ્ટાવક્ર એટલે આઠ અંગથી વાંકા હતા, એ શરીરના આઠ અંગ વાંકા હતા, આઠે આઠ અંગ હોય ને, આઠે આઠ અંગ વાંકા, એટલે તો અષ્ટાંગ નમસ્કાર કહે છે ને, સાષ્ટાંગ, સાષ્ટાંગ નમસ્કાર એટલે સો અષ્ટ અંગ, અષ્ટ અંગ સહિત એ આઠે અંગ વાંકા, એટલે હાલે એટલે એટલા બધું આમ વિચિત્ર દેખાવ થાય કે કોઈ પણ માણસને કુતૂહલ થાય, કરે આ કેવી રીતે હાલે છે, હસવું આવી જાય માણસને. પણ બહુ મહાજ્ઞાની હતા એમ કહેવાય છે કે જનક વિદેયના એ ગુરુ હતા. એવું લીખ્યું છે ત્યાં, મહાપુરુષના અવલંબનની કોઈ બળવત્તરતા જ એવી છે કે પરિણામનું ખેંચાણ છે એને તોડી નાખે છે. એમણે એ વાત લીધી છે, કુદરતી કેવી રીતે વાત આવે છે, જે કૃપાળુદેવે જે વાત લીધી છે એ વાત બેનશ્રી અહીંયા લીધી છે. ગુરુદેવના પ્રસંગો યાદ કરવા, ગુરુદેવ મળ્યા તેનાથી બીજું શું વિશેષ છે? ભલે સજ્જન ખોવાઈ ગયું પણ ગુરુદેવ તો મળ્યા છે ને, મને આવડી મોટી ચીજ મળી છે. તું મળ્યું એ યાદ કર, ગયું એ યાદ ન કર, તને મળ્યું એ યાદ કર. તારું પરમ પરમ સૌભાગ્ય છે કે આવા જ્ઞાની પુરુષનો, મહાપુરુષનો તને યોગ થયો, એને તું યાદ કર. અને એમની સાથેના જે પ્રસંગો ભેજા હોય એને તું યાદ કર. એક વખત અમને આહાર દાન દેવાનો યોગ મળ્યો હતો, તો એક વખત એમણે અમને પ્રસાદી આપી દીધી, આમ હતું તો આમ હતું, આમ વાત કરતા હતા, એક વખત આમ વાત કરતા, એક વખત આવું પ્રવચનમાં બોલતા હતા, એમ ગુરુદેવના પ્રસંગો યાદ કરે. ટોલું બીજું જશે, તારા દુઃખ બીજું જશે, જો બહુ ચપટી વગાડે એમ એને દુઃખ નીકળી જાય એવું છે, નહીંતર કાઢ્યું જાય નહીં, ભૂલું ભૂલાય નહીં, એવા એવા દુઃખી થાય છે લોકો કે એની ટ્રીટમેન્ટ કરવી પડે, ડૉક્ટરોને બોલાવવા પડે, માનસિક ટ્રીટમેન્ટ કરવી પડે, શારીરિક ટ્રીટમેન્ટ કરવી પડે, છેવટે કાંઈ નહીં તો ઘેન આપીને એને ઊંઘાડી દેવા પડે, ઘેનના ઇન્જેક્શનો લેવાનો વારો આવે. ગુરુદેવ મળ્યા તેનાથી બીજું શું વિશેષ છે તે યાદ કરવું, ઓલું યાદ ન કરવું, આ યાદ કરવું એટલે ઓલું ભૂલાઈ જવા છે. ગુરુદેવ મળ્યા અને આવો ઉપદેશ મળ્યો તે ઉપદેશ યાદ કરવો, ગુરુદેવને યાદ કરવા, ગુરુદેવે આપેલા ઉપદેશને યાદ કરવો, તેમાં મનુષ્ય જીવનની સફળતા છે. એ ઉપદેશમાં મનુષ્ય જીવન મળ્યું છે, મનુષ્ય ભાવ મળ્યો છે, એની સફળતા કેમ થાય એવી વાત છે, અને બહુ કિંમતી વાત છે. અનંત અનંત કાળે ન લીધી હોય, ન ગ્રહણ કરી હોય, અનંત કાળમાં ન ગ્રહણ કરી હોય એવી ગ્રહણ કરવા યોગ્ય વાત છે. બાકી આવું તો સંસારમાં ચાલ્યા જ કરે છે, એ તો હળવું કરી નાખું, એ તો આવું તો સંસારમાં ચાલ્યા જ કરે છે, બધાના ઘરમાં ચાલે છે, રોજ ઉઠીને થાય છે, એ કાંઈ ગમે તેવો આકરો ઉદય હોય. સારાંશ શું નીકળે છે કે ગમે તેવો આકરો ઉદય હોય, પ્રતિકૂળ ઉદય હોય, હળવો કરી નાખો. જો અનુદય ભાવ, અનુદય પરિણામ આ મોક્ષ માર્ગમાં જવું હોય તો ઉદયને વજન ન આપવું, ઉદયની કિંમત ન કરવી. અનંતવાર આવું થયું, અનંતવાર આવું ગયું, અનંતવાર આવ્યું, અનંતવાર ગયું, અનંતવાર થયું, આમાં કાંઈ છે નહીં. કોઈ પણ ઉદય અનુકૂળતા ન હોય કે પ્રતિકૂળતા ન હોય, હળવો કરી નાખવો, એકદમ હળવો કરી નાખવો. એમાં શું, કાંઈ નહીં, એમ જ કરી નાખવું. બાકી આવું તો સંસારમાં ચાલ્યા જ કરે છે, આવા અનંત જન્મ મરણ કર્યા છે, મરી ગયા કોઈ પણ કે આવા તો અનંત જન્મ મરણ કરે, એક વખત નથી મર્યો, અનંતવાર દેહ છોડ્યો છે, અનંતવાર નવો દેહ ધારણ કર્યો, અનંતવાર છોડ્યો છે, આમાં કાંઈ મોટી વાત નથી. આ જીવે દેવના ભવો, ઢોરના એટલે પશુના ભવો, નારકીના ભવો અને મનુષ્યના અનંતા ભવ કર્યા છે. ચારે ગતિમાં ભાવ પરાવર્તન એને કહે છે. દ્રવ્યો, ક્ષેત્રો, કાળ, ભાવ અને ભવ પાંચ પરાવર્તન છે. પરાવર્તન એટલે ફરી ફરી નથી આ કરવું, ફરી ફરી નથી આ, બધા કોઈ બાકી નથી એવા, અનંતા થઈ ગયા છે. તિર્યંચમાં પણ અનંતવાર જઈ આવ્યો અને ત્યાં ભૂખના, પ્યાસના, રોગના એમ અનેક જાતના દુઃખો સહન કર્યા છે. નરકમાં કેટલા દુઃખ સહન કર્યા છે, એવા દુઃખો સહન કરી કરીને આ મનુષ્ય બહુ માંડ માંડ મળ્યો છે. બાકી તો મોટે ભાગે તિર્યંચ ગતિમાં દુઃખ ભોગવ્યા છે. આ કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, ડુક્કર, કોઈ ખાવાની વ્યવસ્થા છે? આપણે 12 વાગે 1 વાગે ફૂટકેલા ભાણામાં, ફૂટકેલી થાળીમાં પીરસી દઈએ છીએ ગરમા ગરમ રસોઈ, કોઈ વ્યવસ્થા છે? એકે ટંકની વ્યવસ્થા નથી. એને આપણે 6-12 મહિનાનું અનાજ ભરીને બેસીએ છીએ, એકે ટંકની વ્યવસ્થા નથી. એને કૂતરો કોઈના ઘરે જઈને ઉભો રહી હડહડ કરીને કાઢે, બીજાના ઘરે જાય, આશા રાખીને જાય કંઈક બટકું નાખશે મને, લાકડી મારીને કાઢે, અપમાન કરીને હડહડ કરીને, એટલે અપમાન કરીને. કોઈ વ્યવસ્થા પશુ પક્ષમાં નહીં, રહેવાની વ્યવસ્થા નહીં, ખાવાની વ્યવસ્થા કોઈ વ્યવસ્થા નહીં. ભૂખ લાગે ને ભૂખો મરી ગયો હોય, અનંતવાર ભૂખો મરી ગયો હોય, તરસ લાગ્યો અને પાણી ન મળે ને અનંતવાર તરસ્યો મરી ગયો હોય. આપણા એક બાળકને ભૂખ લાગી હોય ને મોડું થાય તો ઊંચા નીચા થઈ જાય, અરે એને ક્યારની ભૂખ લાગી છે, એને ક્યારની ભૂખ લાગી છે, એને ક્યારની ભૂખ લાગી છે, એમ થાય. એટલે તો ભૂખા મરી જાય, અને એવું આપણું અનંતવાર થયું છે, બીજાનું નહીં આપણું અનંતવાર થયું છે. કહેવાનો મતલબ એ છે કે જીવને દુઃખ અનેક પ્રકારના છે, પણ બધામાં આકુલતા સામાન્ય છે, કેમ કે દુઃખનું સ્વરૂપ જ છે. આકુલતા એ દુઃખનું સ્વરૂપ છે, પછી આકુલતાના ભેદો પ્રભેદો અને એની ડિગ્રી અનેક પ્રકારે છે. એવા દુઃખો સહન કરીને આ મનુષ્ય ભાવ માન મળ્યો છે એની કિંમત કરો. મનુષ્યપણાની કિંમત કરવા જેવી છે. તેમાં આવો પ્રસંગ બીનો હોય, કોઈનું ઘરમાંથી અચિંતુ આયુષ પૂરું થાય, મૃત્યુ થઈ જાય, તો પોતે મનને ફેરવી નાખવું, મનને ફેરવી નાખવું કે મારે તો આત્માનું કરી દેવું છે. આ જેમ ઘરના સભ્ય ચાલ્યા ગયા, એમ મારે પણ અચિંતુ જવું પડે, એના કરતાં એ પહેલાં હું મારું કામ કરી લઉં. ગુરુદેવ મળ્યા છે એ કામ કરવા માટે સમર્થ મદદગાર, કેવા કહેવાય, સમર્થ મદદ કરે. જો કોઈ કહે ને ભાઈ મારે, હું તો દરિદ્ર છું, વેપાર ધંધો ઘણો કરવો છે, પણ મને કોઈ મદદ કરે તો કરી શકું, નહીં તો હું ત્યાં કોઈ કરોડપતિ કે તારે કર કરવો એટલો ધંધો હું બેઠો છું. હે, મોટી વાત એને મળે કોઈ કરોડપતિ, નહીં કે તું તારે જયારે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય લઈ જજે. હા, આ ચેકબુક લખનું, તું તારે તારી પાસે ચેકબુક રાખ, એટલા જો એટલા અંદર સીમ ઉઠાવજે. હા, કરોડોની બેલેન્સ પડી છે, કેવો એનો હોસ્પિટલમાં આવી જાય, ધીંગો ધણી. એવા કોઈ મહાન મહાત્માઓ ગુરુ મળે ત્યારે એવી ઓથ આવવી જોઈએ, તો મારે આત્મકલ્યાણ કરવું છે અને આવા સમર્થ પુરુષ મારી પડખે છે. એ તો કેવા કેવા નિષ્પ્રભ હોય છે અને કેવા તટસ્થ હોય છે. કોઈ અજાણ્યોમાં અજાણ્યો જીવ આવ્યો હોય અને એની પાત્રતા જુએ ત્યાં એને પ્રસન્નતા થાય. કાંઈ સગો સંબંધી કોઈ ન હોય છતાં એના 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 ઉપર એને પ્રેમ થાય, એને પ્રેમથી સંબોધન કરે, એને પ્રેમથી સમજાવે, એને લાઈન ઉપર ચડાવે, કેમ કે એને પોતાનું આત્મકલ્યાણ કરવું છે, એટલી એટલામાં એને એટલો રિસ્પોન્સ મળે. આવું છે, એટલા એ તટસ્થ અને નિષ્પ્રભ હોય છે. ગુરુદેવ મળ્યા છે તો વાંચન વિચાર દેવ શાસ્ત્ર ગુરુની મહિમા તે કરવા જેવા છે, ઉપયોગને ત્યાં પર પલટાવી નાખો. સદવાંચન કરવું, સદવિચાર કરવા અને દેવગુરુ શાસ્ત્રની મહિમા કરવી. દેવગુરુ શાસ્ત્રની મહિમા કરવાની પાછળ બહુ મહત્વની વાત મૂકી છે એમણે, કે તને દુઃખ થાય છે એનું કારણ તને સંસારના સંયોગોનું મહત્વ છે, તને દેહાત્મ બુદ્ધિ હોવાથી દેહનું મમત્વ છે, મમત્વ છે અને મહત્વ છે, બે ભેગું છે. તો તું તારું મહત્વ ને મમત્વ બે ફેરવી નાખ. આ મારા દેવગુરુ શાસ્ત્ર છે, એમાં પોતાપણું કર, અને એની મહત્તા કર, એટલે ઓલાપણેથી પોતાપણું એની મહત્તા ફરી જશે. બહુ સરળ અને સુગમ ઉપાય અને શ્રેષ્ઠ ઉપાય છે. જે પ્રસંગ બન્યો તેમાં શાંતિ રાખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, માટે શાંતિ જ રાખવી. અને જ્યાં નિરુપાયતા છે ત્યાં શાંતિ રાખવી એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આકુલતા કરવાથી તો કર્મબંધ થાય, હવે આકુલતા કરવાથી લાભ નથી કાંઈ. વર્તમાનમાં દુઃખી થવાનું અને ભવિષ્યમાં એવું જ દુઃખ આવી પડે એવો કર્મનો સંબંધ બંધ થાય, અને એવો જ પાછો પ્રસંગ ઊભો થાય, ફરીને દુઃખી થવાનો વારો આવે. આમ નુકસાનનો વેપાર છે, ચોખ્ખો નુકસાનનો વેપાર છે દુઃખી થવાનો. માટે શાંતિ રાખવી તે સુખદાયક છે, મનને ફેરવી નાખવું. અને એ મન શાંત ન રહેતું હોય તો મનને ફેરવી નાખવું, ઉપયોગને બદલી નાખવું. અને એ બદલવામાં શ્રી ગુરુને યાદ કરવા, એમના પ્રસંગો યાદ કરવા, સદવાંચન વિચાર કરવો, દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરવો, આ બધું સહેલાથી કરી શકાય એવી વાત છે. ગુરુદેવના પ્રવચનોની ટેપ મૂકવી, ઉપયોગને લગાડવો છે ને. ગુરુદેવના પ્રવચનોની ટેપ મૂકવી, શાસ્ત્ર વાંચવા, જેમાં પોતાને રસ પડે અને સમજાય તેવું વાંચન કરવું. આમ જ કરવું એમ નહીં, જેમાં રસ પડે તો ઓલું પરિણામ બદલાઈ જશે તેવું વાંચન કરવું, અથવા એમાં ચિત્તને તેમાં જોડી દેવું, રસ પડે એમાં ચિત્તને જોડી દેવું, અને તે જ કરવા જેવું છે. વચનામૃતમાં પણ એવી વાત ચાલી છે કે મુમુક્ષુએ વધારે વાંચવું કે વધારે સાંભળવું કે વધારે વિચારવું કે વધારે ચર્ચા કરવી, આ બધા સ્વાધ્યાયના અંગ છે, વાંચના, પૃચ્છના આદિ, શ્રવણ વગેરે. પણ વધારે શું કરવું તો કે નિયમ નથી કાંઈ, આ કરવું એવો નિયમ નથી. કોઈને વાંચવામાં રસ પડે, જેની જેવી યોગ્યતા, જેને સાંભળવામાં રસ પડે, કોઈને વિચારવામાં રસ પડે, કોઈને ચિંતન કરવામાં રસ પડે, કોઈને ચર્ચા કરવામાં રસ પડે, જેમાં રસ પડે તે કરવું. વિભાવ રસ મોળો પાડવા માટે સ્વભાવ રસ જે રીતે વૃદ્ધિગત થાય તેના માટે જે સાધન પોતાને અનુભવથી અનુકૂળ પડે તે સાધન કરવું. એ બધા બાહ્ય સાધનમાં આમ જ આ જ સાધન કરવું એવો કોઈ નિયમ નથી. અને એટલા જ માટે પ્રત્યક્ષ પરોક્ષનો વાત જે કૃપાળુદેવે લીધી છે એ તમારો પ્રત્યક્ષમાં જે રસ આવે એ પરોક્ષમાં રસ ન આવે, એટલા માટે એ વાત કરી છે, રસ વધારવા માટે. વાંચન કરવું તથા ચિત્તને તેમાં જોડી દેવું તે જ કરવા જેવું છે, અને એ જ કરવા જેવું છે. સારો વિસ્તારથી ચાલી છે ચર્ચા, ઘણી વિસ્તારથી ચાલી છે આ ચર્ચા, અને એટલે એમ થયું કે અમને ઘણા પડખેથી તે દિવસે વાત કરી છે. ગમે તેવા દુઃખના પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થનું કર્તવ્ય છે, આવે છે. ભાવના બોધમાં આ વાત ભાવના બોધમાં આવે છે. ગમે તેવા પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું તે ઉજ્જવળ આત્માઓનું કર્તવ્ય છે, એમ લીધે છે. ગમે તેવા તુચ્છ પ્રસંગમાં પણ તુચ્છ પ્રસંગમાં વૈરાગ આવે તો આવા પ્રસંગમાં તો આવવો જ જોઈએ એમ થયું એનો અર્થ. શું તુચ્છમાં તુચ્છ પ્રસંગમાં જો વૈરાગ્યમાં જંપલાવે તો મોટા પ્રસંગમાં તો વિશેષ વૈરાગ્યમાં આવે એમ કહેવું છે. શું તે આત્માર્થેનું કર્તવ્ય છે. ત્યાં ઉજ્જવળ આત્માઓ લીધા છે. ઉજ્જવળ આત્માઓ એટલે શું? હળુકર્મી આત્માઓ, અથવા જેનું ભાવિ ઉજ્જવળ છે, જેનું હોનહાર ઉજ્જવળ છે, એને વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એટલે ઉદાસીનતા, નિરસપણો. નિરસપણો કયો કે ઉદાસીનતા કયો? ઝંપલાવવું એટલે જોરથી જવું. ઝંપલાવવાનો અર્થ શું થાય? જોરથી આવવું, વેગથી આવવું એમ કહેવા માંગે. લાઈન દોરી શું છે? વિચારવા જેવી વાત એ છે કે આમાં લાઈન દોરી શું છે? તો મોક્ષ માર્ગ તો અનુદય પ્રસંગ છે ને, તો ઉદયથી ખસવું છે. શું ઉદયથી ખસવું છે? તો કે તુચ્છમાં તુચ્છ ઉદય હોય કે મોટામાં મોટો ઉદય, તું ઉદાસીનતામાં આવને, વૈરાગ્યમાં આવને, એમાં ઝંપલાવને, તો પછી અનુદય ભાવમાં તું આવી શકે. સ્વતઃ એટલે પોતાની મેળે, સ્વતઃ એટલે પોતાની મેળે, એવી જ અંદરથી સ્ફૂર્ણા થવી જોઈએ. નિરસપણ, ઉદાસીનતા, વૈરાગ્ય, ઉપેક્ષા ભાવ, આવા પ્રકારના પરિણામો થવા જોઈએ. ઉદયમાં ક્યારે ઘૂસે? અપેક્ષા વૃત્તિએ, આસક્તિની વૃત્તિએ, અપેક્ષા વૃત્તિએ. શું એની વિરુદ્ધા પરિણામ છે? પ્રતિપક્ષમાં વૈરાગ્યના પ્રસંગ ખરેખર તો આવા પ્રસંગે વસ્તુનું સ્વરૂપ વિચારવાનો અવકાશ વધારે હોય છે. આવા પ્રસંગે વિશેષપણે હોય છે. આપણે લઈએ છીએ ને, હમણાં સ્વાધ્યાયમાં ચાલ્યું, તમારે તરતા શીખવું છે પાણી. જેમ સંસારમાં તરતા શીખવું છે ને, તમારે સંસાર તરવો છે. પાણીમાં તરતા શીખવું હોય તો પાણી વગર પાણીમાં તરતા શીખાય? હવામાં તરતા શીખાય? હાલતા હાલતા રસ્તા ઉપર તરતા શીખાય? પાણી જોઈએ. તમે વિવેક કરો કે ભાઈ બહુ ઊંડા પાણીમાં આપણે તરતા નથી શીખવું. તેમ કંઈ એક ફૂટના છબછબિયા કરાય એવા પાણીમાં કંઈ તરતા ન શીખાય. બહુ ઊંડા પાણીમાં ડૂબવાનું જોખમ છે. અને હાવ છીસરું કાંડાબૂટ પાણી હોય તો એમાં કંઈ તરતા ન શીખાય. તરતા શીખવું હોય તો તમારે આટલું ચાર પાંચ ફૂટ પાણી જોઈએ. પાંચ ફૂટનો માણસ હોય તો અને 4 ફૂટનું 3.5 ફૂટનું પાણી જોઈએ તો તરતા શીખે ને. એમ બહુ તીવ્ર પ્રસંગોની અંદર અથવા તીવ્ર વેગ ચાલતો હોય ત્યારે એનાથી જુદું પડવું મુશ્કેલ છે. અને બહુ જ અનુકૂળતા હોય, ધામ ધામને ઠામ હોય ને, કોઈ ટેન્શન ને કાંઈ ન હોય, મમત વહંગરીને બેહી ગયો હોય, એને આપણે તો બધું છે, એને આપણે તો કાંઈ વાંધો નથી, એ તરતા શીખે ને, તો એની સામે થોડા પ્રતિકૂળ પ્રસંગો આવવા જરૂરી છે. અને એ પ્રસંગોને પ્રયોગનું સાધન બનાવી દઈએ અને એનાથી ઉદાસીનતાનો ઉપેક્ષા યથાર્થ રીતે કેળવે તો તરતા શીખે. પણ મારે સંસાર તરવો છે ને પ્રતિકૂળ પ્રસંગ બિલકુલ જોતો જ નથી, પણ બધી જાતની અનુકૂળતા હોય ને તો મને કોઈ વિકલ્પ ન થાય ને પછી હું આ બધું સમજું ને હું આની અંદર આગળ વધું કે વાત આવ ખોટી છે તારે. મને બધું અનુકૂળ હોય એવો જે તારો અભિપ્રાય છે એ જ તને તરવા નહીં દે, એ તને સમજવા નહીં દે. પાણી જ નથી તો ક્યાંથી તરતા શીખીશ? આના જેવી વાત છે. માટે કેટલીક પ્રતિકૂળતાઓ પ્રયોગનું સાધન માટે જરૂરી છે. પણ જેવું તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ કાળમાં સંસારની પ્રતિકૂળતાઓ આવવી એ આત્માર્થીને તરવામાં બરાબર છે. પોતાને સ્ત્રીરૂપ અને સુખદાયક તે એક જ છે, ઉદાસીનતામાં આવ્યું તે ત્યાંથી શરૂઆત થવી જોઈએ. વૈરાગ્ય વગર કોઈ રીતે શરૂઆત થાય નહીં, કેમ કે અવરોધ જ અવૈરાગ્ય છે, એ જ અવરોધ છે જીવને. એ વગર શરૂઆત થાય નહીં કોઈ દિવસ. બાકી આવા જન્મ મરણ અનંત કર્યા છે. કેટલા અનંત કર્યા છે આવા જન્મ? એક વાર નથી કર્યા, અનંત વાર કર્યા છે. લોકના જેટલા પરમાણુ છે તે બધા ગ્રહણ કર્યા અને છોડ્યા. આ દ્રવ્ય પરિવર્તન. લોકના બધા ક્ષેત્રે જન્મક મરણ કરી ચૂક્યો તે ક્ષેત્ર પરિવર્તન. અવસર્પિણીને ભવનો અભાવ તો ગુરુદેવનો બતાવેલો માર્ગ ગ્રહણ કરે તો નિમિત્ત પ્રધાનતા ન થઈ જાય. ગુરુદેવનો બતાવેલો માર્ગ એ ગ્રહણ કરો તો થાય એમ કે છે. ભવનો અભાવ તો ગુરુદેવનો બતાવેલો માર્ગ ગ્રહણ કરે તો થાય એવી જાતની ભાવના કરવી કે હવે આવા કોઈ પ્રસંગો જ ન બને, હવે જન્મ મરણ જોઈતા નથી, હવે આ સંસારના આકુલતાજનક પ્રસંગો જોઈતા નથી, જે દેહને લઈને આટલું દુઃખ થાય છે એ દેહ જ ન જોઈએ, અશરીરી એવો આત્મા અશરીરી સ્વભાવને પ્રગટ કરે અને અશરીરી થઈ જાય એ જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. ભાવના કરવી. ક્યાંની વાતને લઈ આવ્યા હવે? શું કે એવી જાતની ભાવના કરવી કે હવે આવા કોઈ પ્રસંગો જ ન બને. ભાવના ઉપર આવ્યા વાત, વૈરાગ્યમાંથી ભાવના ઉપર લઈ આવ્યા એ વચન. એમને ભાવનાના ભાવના બોધમાં જ લખ્યું છે ને, પહેલું વચન જે લખ્યું છે ભાવના બોધમાં જ લખ્યું છે. 16 વર્ષે પૂર્વનું ઘણું લઈને આવ્યા છે. બસ આત્મા સ્વરૂપે અશરીરી છે જોઈ લીધું છે. બસ આત્મા સ્વરૂપે અશરીરી છે તો હવે શરીર જ ન મળે, અશરીરી દશા પ્રગટ થાય, સિદ્ધ દશા. અશરીરી દશા એટલે સિદ્ધ દશા. સિદ્ધ દશા એટલે પરમાનંદની દશા છે, પરમાનંદની દશા છે. આમ છે નાસ્તિથી અશરીરી દશા, ભવનો અભાવ થવો એ નાસ્તિથી વાત. નમો હરિયંતાણમ પદ નાસ્તિનું છે ને, ઘણા વાત કરે ને. નાસ્તિની વાત ન કરવી, અસ્થિની વાત કરવી, એટલી અસ્થિની વાત કરવી. તો કે નમો હરિયંતાણમાં પહેલું પદ જ નાસ્તિનું છે બોલ, અને તું નાસ્તિમાં ઊભો છું. અહીંયાથી ખસવા માંગતો નથી ને અસ્થિમાં આવવું છે, અશક્ય છે, કોઈ દિવસ ન બની શકે. બસ આત્મા સ્વરૂપે અશરીરી છે તો હવે શરીર જ ન મળે, આત્મા એકલો ચૈતન્ય જ્ઞાયક છે, વસ્તુ ઉપર આવ્યા. આત્મા એકલો ચૈતન્ય જ્ઞાયક છે એટલે શુદ્ધ, એકલો એટલે શુદ્ધ જ્ઞાયક છે તે ઓળખાઈ જાય. ઓળખવાની વાત તો બહુ કરે છે, એમ એનું રટણ કરી દાવે ને તે ઓળખાઈ જાય અને જ્ઞાયકની મહિમા આવે. એમને એમ નહીં, ઓળખાઈ જાય અને જ્ઞાયકની મહિમા આવે, એ જ કરવા જેવું છે. ઓળખીને મહિમા કરવા જેવો છે, બહુ સ્પષ્ટ કીધું. ભાવનામાં આવવું, ઓળખીને મહિમા, આત્મકલ્યાણની ભાવનામાં આવવું, આત્મ સ્વરૂપને ઓળખવું અને પછી સ્વરૂપની ભાવનામાં આવવું. મહિમા કયો કે ભાવના કયો, એ સ્વરૂપની ભાવના છે. મહિમા છે સ્વરૂપની ભાવના છે, એ જ કરવા જેવું છે. બસ કરવા જેવું હોય તો આ જ કરવા જેવું છે. આત્મા પોતે જ્ઞાયક છે, અપૂર્વ આનંદથી ભરેલો છે. આનંદ સુખ અને એવું બધું આત્મામાં છે, બધું આત્મામાં છે. કેમ કે તું સર્વગુણ સંપન્ન છો, કહો છો તું પરમાત્મા સર્વગુણ સંપન્ન છો, તારા ખજાને કોઈ ખોટ નથી અને તારામાં કોઈ ખામી નથી. તેને યાદ કરવો, બીજું યાદ આવે તો પણ વિચારો ફેરવી નાખવા. દેવગુરુ શાસ્ત્રો વૈરાગ પછી પછી આત્મા ઉપર લઈ ગયા. આગળ વધીને આવી રીતે આગળ વધવું, તારો વિચારો બદલાય તો આવી રીતે અજ્ઞાયક સુધી તું આગળ વધ, બીજા વિચારો ફેરવી નાખવા. આવશે બીજા વિચારો, કેમ કે તેવા જ કર્મો બાંધ્યા છે, એવી જ સંયોગની ભાવના ભાવી છે. ઉદય એવો જ આવ્યો છે એટલે એ વિચારો આવ્યા વિના નહીં રહે, પણ એ વિચારોને પુરુષાર્થ કરીને ફેરવવા. બહારનું યાદ કરવાથી અશુભ કર્મ બંધન થાય માટે વિચારો ફેરવી નાખવા, એ નુકસાનને પણ એ વખતે સમજવું. કોઈ પણ ઉદયમાં પરિણામ તીવ્ર થાય ત્યારે પહેલું નુકસાન વિચારવું, અરે હું મને નુકસાન કરી દઉં છું, હું મને નુકસાન કરું છું, હું મને પોતાને નુકસાન કરું છું, એમ કરીને પરિણામને નિરસ કરી નાખવા. આવો પ્રસંગ, આ તો એક સ્વજનના મૃત્યુની વાત છે, પણ કલ્પના કરીને તૈયાર થવું હોય તો ત્યાં સુધી કલ્પના કરવી કે બધા ટપોટપ મરી જાય, લપલેક થાય ને એવું કઈ થાય છે ને, પૂર આવે, બધા તણાઈ જાય, ટપોટપ મરી જાય, હા નજર હમે અને તું એકલો રહીશ. બોલ હવે તારો પુરુષાર્થ કેવો તું ઉપાડીશ. એ વખતે પણ હું અજર અમર પરમાત્મા છું, એ વખતે પણ હું નિત્યને શાશ્વત ધ્રુવ છું, તટસ્થ છું. મારો ત્રિકાળી સ્વભાવ એમને અખંડ અને પરિપૂર્ણ છે, એને હું વળગીશ. આ સંયોગો અનંત આવ્યા, અનંત આવ્યા, કોઈની હારે કાંઈ લેવા દેવા નથી. બોલો, કલ્પના ઠેર સુધી નહીં કરી નાખે પછી કે મારો વારો આવે. બધા તો ગયા, હવે આ દેહ છૂટવાની પણ તૈયારી છે, કાંઈ વાંધો નહીં, ઓર પુરુષાર્થ વધારીશ. એવા પ્રસંગે મારા પુરુષાર્થને હું ઓર વધારીશ, તીવ્ર કરીશ. કેટલા જ્ઞાનીઓ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ કરે છે, એવો પુરુષાર્થ ઉપાડે એ વખતે, કે આ બાજુ દેહ છૂટે તો અહીંયા શુદ્ધોપયોગ થઈ ગયો હોય. અને કર્મની નિર્જરા ઢગલા બંધ થાય એ વખતે, કેટલી થાય ઢગલા બંધ થાય. જો શુદ્ધોપયોગમાં દેહ છૂટે એટલો બહુ નિર્મળ થઈ જાય આત્મા, બહુ નિર્મળ થઈ જાય, એટલી કર્મની નિર્જરા થાય, બસ એક અવતારી પણ થઈ જાય, એટલી નિર્જરા થાય. બહારનું યાદ કરવાથી, એટલે બહારનું એટલે આપણા પ્રસંગ જે બન્યા હોય એને યાદ કરવાથી અશુભ કર્મ બંધન થાય. કેવું થાય? અશુભ કર્મ બંધન થાય, પાપ બંધાય. મરી જાય ને મેં રોવા માંડી એટલે પુણ્ય ન થાય, કાંઈ પાપ જ બંધાય. ચોખ્ખું પાપ છે તો એમ કે છે, શું તું શેને રોવો છો બાપા, તું શેને રોવો છો? એ કહે કે તને જે મમત્વ હતું ને એમાં જે અનુકૂળતાની બધી કલ્પનાઓ કરી હતી એમાં તું એને રોવે છે, તારા સ્વાર્થને રોવે છે. કેમ બીજો મરી જાય ને તું રોતો નથી? પાડોશમાં મરી જાય, ગામમાં મરી જાય ને તું ક્યાં રોતો નથી? તને કાંઈ આભડવાઈ જતો નથી? જાય છે રોજ સ્મશાન, સ્મશાનમાં તો રોજ બળે છે માણસો, જાય છે કોઈ આભડવાઈ નથી જતો, રોવે તો છે નો? કેમ કે મારે શું લેવા દેવા? બસ આટલી જ વાત છે. જે સ્વજનને તેમ મારું માનીને રડે છો, ખરેખર તારે લેવા દેવા છે? લેવા દેવા નથી, પછી વાત પૂરી થઈ ગઈ, બસ દુઃખ ગયું. બહારનું યાદ કરવાથી અશુભ કર્મ બંધન થાય, માટે વિચારો ફેરવી નાખવા, પાપ બંધાશે. બધા સારા પ્રસંગો યાદ કરવા, સારા એટલે કેવા? લગ્નના નેવા નહીં, આ મરી ગયા પણ આપણે લગ્ન કર્યું ત્યારે આપણે કેવી હોશથી લગ્ન, એમ નહીં. સારા એટલે શુભ પ્રસંગો યાદ કરવા, દેવગુરુ શાસ્ત્રના, દેવગુરુ શાસ્ત્રના પ્રસંગોમાં પોતે ભાગ લીધો હોય એવા પ્રસંગોમાં, પોતે અનુમોદના કરી હોય એવા પ્રસંગોમાં, કર્યું કરાવ્યું અનુમોદવું જે કાંઈ કર્યું હોય એ બધા પ્રસંગો યાદ કરવા. બનેલા પ્રસંગને બહુ લંબાવીને યાદ જ ન કરવો, એટલે ટૂંકાવીને કાઢી નાખવો, એને બહુ લંબાવવો નહીં. લંબાઈ ક્યારે? રસ હોય ત્યારે, ચીકણા પરિણામ થાય ત્યારે લંબાઈ. ઉપેક્ષા કરીને જરાય એનું વજન ન આપો, શું થઈ ગયું એમાં? આત્માને શું થયું છે એમાં? મારા આત્માને શું થઈ ગયું? એનો પર્યાય પલટવાનો કાળ હોય એને કોણ ફેરવે? એક સમયની પર્યાયને કોણ ફેરવે? કોઈ દ્રવ્યની, કોઈ સમયની, કોઈ પર્યાયને ફેરવે કોણ? એમ કરીને એનું, એને લંબાતા હોય તો એની લાળ, એની ચિકાશ, એનો રસ એ તોડી નાખો. તેને વિસ્મરણ કરી, સ્મરણ કરવા યોગ્ય દેવ શાસ્ત્ર ગુરુ અને તેમના પ્રસંગોને યાદ કરવા, અને મહાપુરુષોના ચરિત્રોને યાદ કરવા. જુઓ આ વિશેષ, મન જ્યારે આકુલિત થાય ત્યારે મહાપુરુષોના ચરિત્રોને યાદ કરવા. આવ્યું ને, મન ચંચળ થાય ત્યારે કરુણાનુયોગનો વિષય લેવો, મન શંકિત થાય ત્યારે દ્રવ્યાનુયોગનો વિષય લેવો. ડાયરીમાં શરૂઆતમાં બધું લીધું છે, કૃપાના વચનો ઉપરથી બધી વાત તારવેલી છે. મન શંકિત થાય ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવો, મન ચંચળ થાય ત્યારે કરુણાનુયોગ વિચારવો. બહુ દુઃખી થવાનું થાય ત્યારે મહાપુરુષોના ચારિત્રોને યાદ કરવા, એટલે કથાનું યોગ વિચારવો. એમ કરીને ચારિત્રનો યોગનો વિષય લીધો છે. એમ કે છે અહીંયા આવા સ્મરણ કરવા યોગ્ય તો દેવ શાસ્ત્ર ગુરુ અને તેમના પ્રસંગો યાદ કરવા, મહાપુરુષોના ચરિત્રો યાદ કરવા, આપણા કરતાં પણ ઘણી પ્રતિકૂળતાના ઉદયમાં આવેલા એ પણ સ્વરૂપમાં સ્થિર રહી શક્યા તો આપણે કેમ ન રહી શકીએ, ચોક્કસ રહી શકીએ. મને લીધું છે ને સૌભાગ્યભાઈને લીધું છે, અમે તમે કાંઈ દુઃખી નથી, અમે તમે કાંઈ દુઃખી નથી, રામના 14 વર્ષના વનવાસના 1 દિવસનું પણ દુઃખ નથી, પાંડવોના વનવાસના 1 ઘડીનું પણ દુઃખ નથી, અને ગત સુકુમારના પ્રતિકૂળ પ્રસંગના 1 ક્ષણનું પણ દુઃખ નથી. શું કરવા રોદલા રહો છો અને વજન શું કરવા આપો છો એમ કે આમ નગણ્ય છે ઉપેક્ષા કરીને. મહાપુરુષોના ચરિત્રો યાદ કરવા, આવા પ્રસંગે તો ચોથા કાળમાં પણ આવા પ્રસંગો તો ચોથા કાળમાં બનતા હતા. જે સતયુગ કહેવાય એ સતયુગના કાળમાં પણ સ્વજનનું મૃત્યુ તો થાય. રામ લક્ષ્મણ સીતા જેવાને મનમાં જવું પડ્યું હતું, જોઈ લીધું છે ને રામના વનવાસને વાત લીધું છે. સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ હતી, ભડભડતી અગ્નિમાં સીતા ઉપર હલાવ્યા હતા, મૂકી સીતા ખડકી એના ઉપર હાલ્યા જાવ, હાલ્યા. આ તો પંચમ કાળ છે, બધું તો ચોથા કાળમાં બન્યું છે, આ તો પંચમ કાળ છે, એમાં તો આવું બન્યા જ કરે, હા વળવું કરી નાખવા આ કાળમાં તો મારે શાંતિ રાખવી, એ જ એક સુખદાયક છે. શાંતિ રહીએ, શાંતિ રહીએ, કોઈ પણ રીતે આત્માને આત્મિક શાંતિ ઉત્પન્ન થાય એ જરૂરી છે, બાકી બધું સમજવા જેવું છે. અહીં સુધી રાખશે.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા